તારીખ 20/6/1992 શ્રી સમયસર ગાથા 8, 9 અને 10 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 23 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે તથા ખૂબ જ હમીન છે.
જગત મલેચ્છના સ્થાને હોવાથી છેલ્લી ચાર વિધિ આઠમી ગાથાની ટીકાની છેલ્લી ચાર એ રીતે જગત મલેચ્છના સ્થાને હોવાથી અને વ્યવહાર નહીં પણ મલેચ્છ ભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક એટલે કહેનાર હોવાથી વ્યવહાર નહીં સ્થાપન કરવા યોગ્ય છે. શું કહે છે કે જગત છે મલેશના સ્થાને છે કે જગત ના જીવો જગત નો અર્થ છે કે જગત ના આત્માથી અજાણ એવા જીવો મલેશના સ્થાને છે કે જે ભાષાને જાણતા નથી પરમાર્થને જાણતા નથી પરમાર્થની ભાષાને જાણતા નથી વ્યવહારની મલેચ્છ ભાષાના સ્થાને છે. મલેચ્છને મલેચ્છની ભાષામાં સમજાવાય તો જ ખબર પડે કહેવામાં આવે તો જ સમજે એમ વ્યવહારને થી સુગમપણે સમજી શકે એવું હોવાથી વ્યવહારને થી પરમાર્થનું સ્થાપન કરવું યોગ્ય છે અથવા તે વ્યવહારને પરમાર્થનું પ્રતિપાદન કરનાર હોવાથી વ્યવહારને વ્યવહારનું પ્રતિપાદન નથી કરતો પણ વ્યવહારને પરમાર્થનું પ્રતિપાદન કરે છે. પરમાર્થનું પ્રતિપાદન કરવાનું એક સાધન છે એમ કે વ્યવહાર નહીં છે તે વ્યવહારીજનો માટે ખાસ કરીને વ્યવહાર નહીં વ્યવહારી જનો માટે એટલે ચોક્કસ એની મર્યાદા છે. પરમાર્થનું પ્રતિપાદન કરવાનું એક સાધન છે એ સિવાય બીજો કોઈ જગતમાં તીર્થ પ્રવૃત્તિનો ઉપાય નથી. જો જગતમાં તીર્થ પ્રવૃત્તિ કરવી હોય અથવા થાય તો આ પ્રકારે જ થાય ને બીજા પ્રકારે ન થાય. જગત મલેશના સ્થાને છે માટે એમાં ભેદથી ભેદ વિના જગત સમજે એવું નથી. જગતના જીવો વ્યવહાર સિવાય વ્યવહારને સિવાય સમજી શકે એવું નથી. વ્યવહારને એનું કથન એમને સમજાવવા માટે અવશ્ય હોવું જરૂરી છે. એમાં બીજો કોઈ ઉપાય ચાલે એવું પણ જ્ઞાનીને અજ્ઞાનીની ભાષામાં તીર્થ પ્રવૃત્તિ કરવાનો દોષ નથી કેમ કે જ્ઞાની કઈ અજ્ઞાની થઈને કરતા નથી. એ તો કહેશે કે બ્રાહ્મણે મળે છે થવું એવું એમ અહીંયા કહેવું નથી. એટલે જ્ઞાનીએ અજ્ઞાની થવું એમ કહેવું નથી અને એ રીતે વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. પરમાર્થનું પ્રતિપાદન કરવા માટે ભલે જ્ઞાનીઓ કહે તો એમાં જ્ઞાનીઓ નિર્દોષ છે એથી કોઈ એને દોષ આવતો નથી એમ કહેવું છે. આપણે વાત તો ચાલે છે આમ કહેવાય કે ન કહેવાય આમ બોલાય કે ન બોલાય ભાઈ સમજીને કહેવામાં દોષ નથી. અણસમજીને તો સાચું કહે તો પોપટનું બે ને બે ચાર ખોટું છે અને સમજીને કહે તો બધું બરાબર છે. જેને પદાર્થ જ્ઞાનમાં છે એને એનું વચન પણ પદાર્થને ના જ્ઞાનને અનુસરીને આવશે એટલે એના વચનમાં દોષ નથી એમ છે. એનો વચન પ્રયોગ છે એ નિર્દોષ છે. એની ભાષા ગમે તે પ્રકારની હોય એમાં વાંધો કાઢવો, ભૂલ કાઢવી કે બીજી રીતે જોવું એ પોતાની અણસમજણ છે, બીજું કઈ નથી પણ એ પોતાને જ. વળી જે જોવે છે કે આમ ભાષા ન હોવી જોઈએ, આમ ભાષા હોવી જોઈએ, આમ વાતો ન હોવી જોઈએ, આમ વાત હોવી જોઈએ, એને પદાર્થ દર્શન નથી. પાછું એના જ્ઞાનમાં આત્મા પદાર્થ આવ્યો નથી. પાછું તો આના જેવી વાત છે કે પક્ષીઓ આકાશમાં ઉડતા હતા, એક દેખતા માણસે ગણીને કહ્યું કે 14 પક્ષી ઉડે છે. ત્યારે કોઈ આંધળો કહે કે 11 ઉડે છે. એમ કીધું કે હું 14 ગણીને કહું છું કે 14 પક્ષી આકાશમાં ઉડી રહ્યા છે. ત્યારે આંધળો એમ કે છે કે ભલે ન દેખાય પણ હું ગણીને કહું છું કે 11 ઉડે છે. ત્યારે જેને ખબર નથી કે આ દેખતો છે ને આ આંધળો છે, એને એમ લાગે છે કે 11 વાળો હાથો હશે કે 14 વાળો હાથો હશે. આપણને શું ખબર પડે? કેટલાક જીવો બ્રહ્મમાં પડે છે કેમ કે એ પણ એક ચોક્કસ સંખ્યા કહે છે. આમ અન્ય મત અને સાચા મતની વચ્ચે ગણિત જીવોને ભ્રમણા થવાનું કારણ છે. કેમ કે જે ખોટું કહે છે એ પણ એવી જ કોઈ વાત કરે છે કે જાણે સાચું કહેતો હોય, અને એવી થોડી ભેળસેળ કરી દીધી છે. શંકા કીધી તો એક ચોક્કસ વાત થઈ ગઈ ને. એક તો એ પડખું સમજવા જેવું છે, બીજું પડખું એ છે કે વ્યવહાર પથમાં જયારે આવે છે કોઈ જ્ઞાની કે આચાર્ય, ત્યારે તીર્થ પ્રવૃત્તિનો રાગ હોય તો જ એ કહે ભાષા અને વ્યવહાર થઈ શકે. વ્યવહારની ભાષા અને વ્યવહારનો ઉપદેશ જગતના જીવોને ઉપદેશ ક્યારે આપે કે એ પ્રકારનો રાગ હોય ત્યારે. એટલે એનો અર્થ એ થયો કે પરમાર્થ માર્ગને પણ વ્યવહારમાં મૂકતા થોડું રાગનું મિશ્રણ થયા વિના રહેતું નથી. ચોખ્ખો જે પરમાર્થ માર્ગ છે, શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રના જે શુદ્ધ પરિણામ છે, એનાથી વ્યવહાર ન થાય. શું એનાથી આત્મકલ્યાણ અવશ્ય થાય પણ એનાથી વ્યવહાર ન થાય. એમ એક દ્રષ્ટાંત લઈએ કે 100 ટચનું સોનું હોય તો એનાથી દાગીનો ન ઘડાય. શું શુદ્ધ સોનું હોય તો એનો દાગીનો ન થાય. જો એને વ્યવહારમાં એટલે ઉપયોગમાં લેવું હોય તો થોડું તાંબું ભેળવા પછી એનો વ્યવહારિક ઉપયોગ થાય, ત્યાં સુધી ન થાય. પૂજો સોની ને કોઈને આ બેઠા નાણા તમારી બાજુ બેઠા, હા કઈ બંગડી ન ટકે, બંગડી ઘસાઈ જાય. 100 ટકના સોનાની બંગડી ન ચાલે, વ્યવહારમાં ન ચાલે, એમાં તાંબુ નાખવું જોઈએ. એટલે દાગીના ઘડવા હોય તો એમાં થોડું જેમ તાંબુ નાખવું પડે, એમ પરમાર્થ માર્ગને વ્યવહારના ઉપયોગમાં, જગત જીવના ઉપયોગમાં લેવો હોય તો એને લેનારને થોડું રાગમાં આવવું પડે. આવું છે. બહુ વ્યવહારુ દ્રષ્ટિકોણ છે એની અંદર, પ્રેક્ટિકલ સાઈડ જેને કહેવાય છે, વ્યવહારુ દ્રષ્ટિકોણ છે કે સામે જીવ અજાણ છે, તદ્દન આત્માના અભેદ સ્વરૂપને ન સમજી શકે એવી યોગ્યતામાં રહેલો છે. એવા જીવને સમજાવવો હોય તો એની ભાષા વગર એ સમજે એવું કદી બની શકવાનો નથી, એને એની ભાષામાં જ સમજાવો. તેથી તે સ્થાનમાં યથાસ્થાને વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે. તેમ છતાં, તેમજ એટલે તેમ છતાં બ્રાહ્મણે મલેચ્છ ન થવું એ વચનથી, ઇતિ વચના, બ્રાહ્મણો ન મલેચ્છિતવ્ય ઇતિ વચનાર્થ, વ્યવહારને ન અનુસર્તવ્ય, વ્યવહારને છે તે આત્મકલ્યાણ માટે અનુસરણ કરવા યોગ્ય નથી. આત્મકલ્યાણ માટે તો શુદ્ધ નયનો નિશ્ચયનો જ ઉપયોગ છે એમ કહેવું છે. એનો અર્થ શું છે કે જ્યાં આત્માની શુદ્ધિ કરવી છે એ આત્મશુદ્ધિના ઉપાયમાં તો નિશ્ચય નયનો જ, શુદ્ધ નયનો જ ઉપયોગ કામમાં આવે, વ્યવહાર નયનો ઉપયોગ કામમાં ન આવે. એટલે પરમાર્થનો જ્યાં ઉપદેશ ચાલે છે ત્યાં આચાર્યો એમ કહે છે, આગળ કહેશે કે એક સમય પણ શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી. શું કહેશે? એક સમય પણ શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી, એટલે શુદ્ધ નહીંનો વિષય અવલંબનમાંથી મૂકી દેવા યોગ્ય નથી એક સમય માટે પણ. અને જો એક સમય માટે પણ મૂકી દેવામાં આવે તો તત્યાગાત બંધ એવહી, એના શુદ્ધ નહીંના ત્યાગથી બંધ જ થાય, બીજું કાંઈ થાય નહીં. એક વર્ષ આવશે તત્યાગાત બંધ એવહી. અનુસરવા યોગ્ય નથી એટલે આત્મકલ્યાણમાં એનો ઉપયોગ નથી, એમાં શુદ્ધ નહીંનો ઉપયોગ છે. શુદ્ધાત્માના અવલંબનમાં વ્યવહારનો ઉપયોગ નથી, તીર્થની પ્રવૃત્તિમાં વ્યવહારનો ઉપયોગ છે એમ કહેવું છે. જો આત્મકલ્યાણને છોડીને તીર્થ પ્રવૃત્તિ કરવામાં આવે તો આત્માનું પોતાનું અકલ્યાણ થાય, તીર્થની પ્રવૃત્તિ કરી શકે નહીં. શું આમાં કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે? જો આત્મકલ્યાણનો ત્યાગ કરીને તીર્થની પ્રવૃત્તિ કરવામાં આવે તો તીર્થની પ્રવૃત્તિ થઈ શકે નહીં. અને સર્વથા જો તીર્થની પ્રવૃત્તિનો ત્યાગ કરવામાં આવે તો એમ પણ બની શકવા યોગ્ય નથી, કેમ કે મોક્ષ માર્ગની અંદર રહેલા સાધકને રાગના સ્થાનમાં તીર્થ પ્રવૃત્તિ રહેલી છે તો તીર્થનો નાશ થઈ જાય. જો સર્વથા તીર્થની પ્રવૃત્તિ કરવામાં જ ના આવે તો તીર્થનો નાશ થઈ જાય. તો શું સર્વ તીર્થનો નાશ થવો એ ઉચિત છે? એ પણ ઉચિત નથી. એટલે પોતપોતાના સ્થાનમાં બંનેનું જે યથાયોગ્ય સ્થાન અને મર્યાદા છે એ મર્યાદામાં એ વાત સમજાવી જોઈએ, અને આચરણમાં એ સમજણપૂર્વક મર્યાદામાં એનું આચરણ આપવું જોઈએ. આમ નિષ્કર્ષ નીકળે છે એનો, આ રીતે નિષ્કર્ષ નીકળે છે. હજી આગળ કહેશે, નવ દસ ગાથામાં થોડો વિશેષ વિષય ચાલશે, પછી 46માં વિષય ચાલે છે, 12મી ગાથામાં વિષય ચાલે છે, એમ આગળ પણ થોડો વિષય ચાલે છે. અભૂતાર્થ છે પછી જયચંદજી ખુલશે કે સર્વથા વ્યવહાર નહીં તો કયું, છઠ્ઠી ગાથામાં તો કહી દીધું છે જયચંદજીએ. શું છઠ્ઠીનો ભાવાર્થ જુઓ, બીજો પારિગ્રાફ 16મા પાનાની છેલ્લી લીટી. અહીં એમ પણ જાણવું કે જીનમતનું કથન સ્યાદવાદ રૂપ છે, તેથી અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થ ન માનવો. શું અશુદ્ધ નહીં કહો કે વ્યવહાર નહીં કહો, એને સર્વથા અસત્યાર્થ ન માનવું. એને અભૂતાર્થ કયો છે ત્યાં પણ કથનચિત અભૂતાર્થ છે એમ માનવું. શું ઉપાદેયતાની અપેક્ષા એક વાર ભલે સર્વથા કહેવામાં જોરમાં આવે, છતાં જ્ઞાનમાં એ વાત છે કે કથનચિત એ ભૂતાર્થ છે. એમ સર્વથા શુદ્ધ નહી ઉપાદેય છે એમ કહેવા માટે એની ઉપાદેયતા ઉપર જોર દેવું છે. કુદરતની પણ કેવી વ્યવસ્થા છે કે કોઈ સાધક દશા છે એ ક્રમે જ પૂરી થાય છે, અને તીર્થ પ્રવૃત્તિ કોણ કરે છે? સાધક જીવો કરે છે. સિદ્ધના જીવો કઈ તીર્થ પ્રવૃત્તિ કરતા નથી. તીર્થંકર નામ પ્રકૃતિ અને ગોત્ર પ્રકૃતિ કોને બંધાય? સાધક સમ્યક દ્રષ્ટિને બંધાય, બીજાને ન બંધાય, મિથ્યા દ્રષ્ટિને ન બંધાય. તો એ સાધક અવસ્થામાં તીર્થ પ્રવૃત્તિ એ કુદરતી વ્યવસ્થા છે. રાગ રહી જાય છે, રાગાંશ રહી જાય છે, એમાં તીર્થની પ્રવૃત્તિ થાય છે. રાગ કરવો એ પ્રશ્ન નથી, પણ રાગાંશ રહી જાય છે એમાં તીર્થની પ્રવૃત્તિ થાય છે. ભાવાર્થ, જો એક સમ્યક દર્શનની જેમ પહેલા તબક્કે સિદ્ધ દશા આવી જતી હોત તો જગતમાં તીર્થો અને તીર્થ પ્રવૃત્તિ ન રહી હોત. સિદ્ધાંત સમ્યક દર્શન ની આરે સિદ્ધ પદમાં આવી જાય, પછી કઈ અજ્ઞાની ને જ્ઞાની થવા માટે સમજાવવાની વાતમાં કઈ રહેતો નથી. નિમિત્તમાં રાગ છે, મૂળમાં નહીં. મૂળમાં સાધક દશા છે, અને સાધક દશામાં પૂર્ણ સિદ્ધ સાધ્ય નહીં થયેલું હોવાને લીધે અધૂરી સાધક દશામાં રાગનું હોવું અનિવાર્ય છે. અને રાગ થોડો તો રહે એમાં તીર્થ પ્રવૃત્તિ થાય છે, અને સંસાર પ્રવૃત્તિ નથી પણ તીર્થ પ્રવૃત્તિ થાય છે સાધક દશામાં. આ એક કુદરતી વ્યવસ્થા પહેલી છે. કોઈનું આત્મ કલ્યાણ ન થાય, એક પણ જીવ નું ન થાય. એ શુભ પ્રવૃત્તિ છે, અંદર ભેળવેલું છે, સાંભળો, શુદ્ધ સોનું નથી. જેટલું સોનું છે એટલું સોનું શુદ્ધ છે, પણ આખું લઈએ તો શુદ્ધ એમ છે. ભાવાર્થ મતલબ જુઓ કેવા પ્રશ્ન બન્યા છે તીર્થ પ્રવૃત્તિમાં. કોઈ કોઈ આચાર્યોને કોઈ કોઈ વખતે અસત્યનો આશ્રય લેવો પડ્યો છે. વિવાદ થયા ને, બૌદ્ધો સાથે વિવાદ થયા, બ્રાહ્મણો સાથે વિવાદ થયા. બોલો, કોઈએ જનોઈ પહેરી લીધી તો કોઈએ કાંઈ કરી લીધું, આવે છે કે નહીં? અકલક નિકોજનો આવે છે કે નહીં? પણ કહેવાનો વ્યવહારે માયાચાર કહેવાય ને. હા, એ તો આમનું છે. એ વિષ્ણુકુમાર મુનિ નું છે. પેલા અકલંગ નિકલંગ નું છે. કેવા કેવા પ્રકારો વ્યવહારમાં આવવા માટે, તીર્થને જાળવવા માટે, તીર્થને સાચવવા માટે કેવું કેવું થયું છે. જબરજસ્ત આચાર્ય છે. એવું છે, તીર્થ પ્રવૃત્તિમાં એ પ્રકાર છે. શુદ્ધતાનો પ્રકાર છે, થઈ જાય છે, કરવાનો પ્રશ્ન નથી, પણ એવા મહાત્માઓ હોય છે, નકલ કરવાનો પ્રશ્ન નથી, એવા મહાત્માઓ હોય છે કે એને આત્મસાધન સાધતા પછી વાર લાગતી નથી. એ ધર્મે પણ સુરા હોય છે, પરમેશ્વરા હોય એ પરમેશ્વરા હોય છે, એ એને લાગુ પડે છે, પાછા બધાને નથી લાગુ પડતું. પણ આ વિષય થોડો કોઈ વિવાદમાં ખેંચી જાય તો ખેંચી જાય, એનો ન્યાય જાળવવો જોઈએ અને ન્યાય સમજવો જોઈએ. બસ પડખું ફેરવે તે ખલાસ, કર્મની સેના પીઠ દઈને ભાગે છે. બહુ સરસ રસ્તો કાઢ્યો છે સોગાનીજી, એમના વચનો કોઈ કોઈ સાદા દેખાય છે પણ ઉડાણ ઘણું છે. શું કરવું હવે, કાળ બહુ ઘણો છે, ના પરિણામ વાળા જીવોનું બાહુલ્ય છે, તો હવે તીર્થ પ્રવૃત્તિનું શું કરવું અને આત્મકલ્યાણનું શું કરવું, બે પ્રોબ્લેમ છે, સમસ્યા. તીર્થ પ્રવૃત્તિ એવી છે કે એના પરિણામમાં આત્મકલ્યાણ ગૌણ થાય છે, જરાક એ પરિણામ કાળે આત્મકલ્યાણ ગૌણ થાય છે. અભિપ્રાયમાં નહીં, અભિપ્રાયમાં આત્મકલ્યાણ મુખ્ય છે પણ પ્રવૃત્તિમાં ગૌણ થાય છે. અભિપ્રાય બીજી વાત છે, પ્રવૃત્તિ બીજી વાત છે. અભિપ્રાયમાં તો ક્યારે ફેર પડે નહીં, પણ પ્રવૃત્તિમાં ગૌણ થાય છે. કોઈ વાર પ્રવૃત્તિમાં પણ આત્મકલ્યાણની એટલી બધી મુખ્યતા હોય, એટલી બધી મુખ્યતા હોય કે પરમ કારુણ્ય વૃત્તિ કરતા પહેલા પ્રથમ જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા. હવે આ બે વચ્ચે કરવું શું, એમણે બહુ સરસ રસ્તો કાઢ્યો છે કે આપણે તો આત્માની આરાધનામાં રહેતા રહેતા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુસાર કાંઈ પણ જો તીર્થ પ્રવૃત્તિ થવાની હશે પોતાના નિમિત્તે, તો વિકલ્પ એવો આવી જશે. આમાં તો નિમિત્ત તો રાગાંશ છે, બીજું કાંઈ નથી, સહેજે વિકલ્પ આવી જશે. હા, અભિપ્રાયની ભૂલ એ પૂરી ભૂલ છે, થોડી ભૂલ તે પૂરી ભૂલ છે. વિષ્ણુકુમાર મુનિ નો અભિપ્રાય નો તો બદલા, સમન ભદ્ર આચાર્ય નો શુદ્ધિ તે શુદ્ધિ, અશુદ્ધિ તે અશુદ્ધિ, ગુણ તે ગુણ અને દોષ તે દોષ. દોષ ને ગુણ માં ન ખતવાય, ગુણ ને દોષ માં ન ખતવાય. અભિપ્રાય ની ભૂલ થઈ જાય તો અભિપ્રાય ની ભૂલ થઈ જાય, એટલો વિચાર રાખવાનો છે. જે જેમ છે એમ જાણવું છે, ન્યાય તોડવો જોઈએ, ન્યાયનું પ્રતિપાદન થવું જોઈએ, ન્યાયનું પ્રતિપાદન થવું જોઈએ અને પરમાથી છૂટવો ન જોઈએ. આમ દુકાને કરે ત્યારે શું કે ઘરાક તોડી જોઈએ અને ગ્રાહક મફત માગે તો કઈ આપી દેવાય નહીં. ગ્રાહક છે તો પડતર કરતા નીચે માગે, ખોટ જાય એવી રીતે માગે કે ન માગે, ખોટું લગાય. હે, વાંધો નહીં. ઘરાક છે, શું સમાધાન શું કરે? કઈ વાંધો નહીં, ઘરાક છે તો માગે. આપણે સમજાવો એ આપણી કુશળતા છે, બરાબર છે? કેવું એડજસ્ટમેન્ટ રાખે છે એમ પોતાના આચરણના પરિણામમાં, ખાસ કરી શ્રદ્ધામાં ફેર એડજસ્ટમેન્ટ નથી. જે આચરણને આચરણ સાથે જે જ્ઞાન ન્યાય અન્યાયને તોડે છે, તુલનાત્મક બુદ્ધિ જેને કહેવામાં આવે છે, એની અંદર આ બધું એડજસ્ટમેન્ટ થાય છે અને એ યથાસ્થાને થોડું ઘટે છે. એ વિષય જરા સાંકડો છે. સાંકડો છે એટલે એમ કહ્યું કે ધાર તરવારની સોહલી દોહલી, ચૌદમાં જીનતની ચરણ સેવા, એટલા માટે. અને એમાં લગભગ પરમાર્થથી રજાયેલા જીવો છે એ વ્યવહારમાં ગોતું થાય. જેને પરમાર્થ હાથમાં નથી, એટલે જેની દ્રષ્ટિ સમ્યક નથી, જેનું જ્ઞાન સમ્યક નથી, એ વ્યવહારમાં ગોથવણ થઈ જાય છે. માટે પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. એ વાત વારંવાર ઉત્સર્ગ છે. સુગમ
Bye.
Thank you. સંસાર વેદ પુરાણ આદિ શાસ્ત્રો તો મિથ્યા કુના જ્ઞાનીને દે જ્ઞાન ભાષા એવી
આપણે
विधान है
तो
Thank you.
Thank you.